સાહેબ, એક તો ચસકી ગયેલા માજી હોય, ઉંમર થઈ ગઈ હોય, કાંઈ સાંભળે નહીં અને કોઈનું માને નહીં. ચસકી અમારે બાજુમાં એક ડોશીમાં છે, આ હા, એ ગાયા જ કરે, નકરી ધૂન જ ગાયા કરે. હવે પિક્ચર નહીં, ધૂન નહીં ગાય. એક દી ગાતા હતા મોઢામાં ફર્નિચર નહીં અને માજી ગાતા, ધૂન મસા દે, ધૂન મસા દે, ધૂન કાનોડા. હું તો જોઉં, મેં કીધું આમાં કાનુડો ક્યાં થાય. મેં કીધું માડી આ તમે ક્યાંથી? મને કે બેટા નવી ધૂન આવી છે, મેં તો હમણાં ટીવીમાં જોઈ. મેં માડી આ જોઈ તમે? મને કે ના સાંભળીશ. મેં કીધું એકવાર જોઈ લ્યો. તમારી અમલદારીમાં તો મને માન થાય છે. મેં કીધું તમે જોઈ લ્યો, સ્વર્ગની અપ્સરાઓ ગાય છે આ, તમે જોઈ લેશો ને પછી નહીં ગાઓ. આ હા હા, ડોશીમાં અમારે પણ દાદા જમતા હતા અને ડોશીમાં એને વીંજણો નાખે, એટલે હું તો રાજી થયો. મેં કહ્યું માડી આ આવું દાંપત્ય જીવન અમે હવે નહીં જીવી શકીએ. આમ જો તો ખરા દાદા પ્રેમથી જમે છે અને તમે એને વીંજણો નાખો છો, તો ડોશીમાં કે કાંઈ દાંપત્ય જીવનવાળો થામાં આ ચોખ્ઠું એક છે, એટલે મૂળ હલવાણા છે, કાંઈ પ્રેમ નથી. આ હા. અને અમારે ચાણસમાં મહેસાણા પાસે અને કીર્તિભાઈ પટેલ કરીને અમારે એક મિત્ર, ગામના તમામ ડોશીમાંને લઈ અને 70-80 માજીને લઈ અને હરદ્વાર ગયેલા. અને કુટુંબની એક કથા બનેલી ઘટનાઓ, સત્ય ઘટનાનો દાખલો છે. અને મને કીર્તિભાઈ વાત કરેલી, મને કે 70-80 ડોશીમાં લઈને અહીંયા ગયેલા અને સવારના પોરમાં 8-10 જુવાની આવું ખાલી આયોજન માટે ભેગા હતા અને બધાએ એકારે ચા પીવા. હવે વૃદ્ધ માણસને ભૂખ બહુ લાગે, આપણે ખબર, વૃદ્ધ માણસ ખીજાઈ બહુ છે, બાળક જેવું થઈ ગયું હોય આપણે સમજી શકીએ. તો ચા લેવા હતું થોડે, એક માજી છે ને એ 2-3 પગથી અલગોટી ખાઈ ગયા. સાહેબ આ 4 ટાંકા આવે ને એટલું લોહી માથે લાગી ગયું, લોહીની ધાર થઈ. ઓલા જુવાની તરત ઉપાડી, જલ્દી ડોક્ટર પાસે લઈ જાઓ. તે માડી ધ્રુતતા તો કે ડોક્ટર ઘીરે ગયો, પેલા ચા પાઈ ગઈ મને. એ કે મને પેલા ચા પા, મારે ડોક્ટર પાસે. સાહેબ લોહીની ધાર વહે. ઓલા એ કીધું પેલા આને ચા ગુડો, એ કે પછી આને ડોક્ટર પાસે લઈ જાય. કહેવાનો અર્થ મારો એ છે કે ડોશીમાની વાત નીકળી છે, વૃદ્ધોની વાત નીકળી છે, ત્યારે એટલી વાત તો 100% કહું કે વૃદ્ધાશ્રમ શબ્દ 500 વર્ષ પહેલાં આપણી ડિક્શનરીમાં હતો નહીં. માત્ર 0.5% આ દેશના વૃદ્ધો માત્ર વૃદ્ધાશ્રમમાં છે. મિત્રો મારી વાતનો પ્રાણ પકડજો. અને 90% માણસોના મા બાપ એના મા બાપ પરિવારની સાથે જ રહીએ છે. અને હું તો અહીંયા સુધી કહું છું કે જે 0.5% મા બાપ વૃદ્ધાશ્રમમાં રહીએ છે ને, એમાં માત્ર ને માત્ર સંતાનોનો જ વાંક છે, આવું કોઈ હિસાબે હું સ્વીકારવા તૈયાર નથી. કારણ કે મા બાપે પોતાના અપલખણે ગયા હોય વૃદ્ધાશ્રમમાં, એવું ન માનતા કે ખાલી મા બાપનો વાંક નથી ને ખાલી સંતાનોનો જ વાંક છે સાહેબ. કારણ કે વૃદ્ધ માણસ થાય ને પછી એને પોતાના પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ. 20 વર્ષનો છોકરો થાય ને એટલે ભાઈબંધ હમવું જોઈએ. આમ આપણા આપણે કથાઓ કહીએ છીએ, આપણા શાસ્ત્રો કહીએ છીએ કે છોકરાનો પગ આપણા બૂટમાં આપણા ચંપલમાં પડવા માંડે ને પછી એ એક દાદાને મેં પૂછેલું, મેં દાદા તમે વૃદ્ધ છો, વૃદ્ધાશ્રમમાં નથી ગયા અને તમારા પરિવાર સાથે રહી શકો છો, આટલા તંદુરસ્ત, વાતાવરણ આટલું ખરાબ છે અને છતાંય તમે કેમ તમારા પરિવાર સાથે ટક્યા છો? એ દાદાએ મને 24 કેરેટનો એક જવાબ આપ્યો. મને કે બેટા જો વૃદ્ધ થાય ને ત્યારે 2 લીટીનો કાર્યક્રમ યાદ રાખો ને તો કોઈ વૃદ્ધ ક્યારેય દુઃખી ન થાય. મેં કહ્યો, મને કે છોકરા કે એ સાંભળી લેવું અને વહુ દે ને એ ખાઈ લેવું. કોઈ દી જિંદગીમાં કોઈ વૃદ્ધ કોઈ દુઃખી ન થાય. છોકરા કે એ સાંભળ કંઈક બોલી લે, સાંભળી લેવું બાપા, કારણ કે તમે જેને બોલતા શીખવાડ્યો હશે. બેટા આમ જવાબ દઈ દેવાય, આમ તમે જ શીખો તો તમારે સાંભળવું પડે ને. સાહેબ છોકરા કે સાંભળી લેવું અને વહુ કે ખાઈ લેવું, આટલું કરતા આવડે ને તો જીવતા જ વૈકુંઠ છે ઓ બાપા. આ હા. એટલે કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, બેંકની હરરાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ, ભામણનું ભાણું કઠણ, વાણિયાનું નાણું કઠણ, પટેલને આણું કઠણ અને દરબારોનું થાણું કઠણ. ભૂકા અમારી વાત અમારે કરવી પડે ને, બધી નાયતની વાત આમાં આવશે. ભામણનું ભાણું કઠણ અમારે સાહેબ, અમે એક તો કોઈને જટ જમાડી નહીં, કારણ કે અમારે જમવા જવાનું હોય છે આજે ભાગે અને અમારે જમાડવાનું અમને બહુ ફાવે નહીં. છતાંય તમે ક્યારેક આવજો બધા ગોંડલ તમારા ખર્ચે તો હું જમાડીશ, જો હું પણ ઘરે હશ તો. ભામણને જમાડો ને તમે, અટાણે જમાડો ને. અમે શું કંઈ ખબર, આની પહેલાં જે અતુલભાઈ તમારી ઘરે જય માતાની જે જમાવટ આવી હતી ને એવી તો મજા આવી, પણ અટાણે બોલને, અટાણે તો 3 લાડવા દાબી ગયો એ તો બહુ જો. આ હા. પણ આની પહેલાં જે તમારી અમે આગલું હંમેશા યાદ કરી લે, ભામણનું ભાણું કઠણ. અમારા ઘરની બાજુમાં હમણાં કૂતરું મરી ગયેલું, મેં ફોન કર્યો, મેં હા નગરપાલિકા, મને કે બોલો બોલો. મેં કીધું આ કૂતરું મરી ગયું છે ભાઈ સાહેબ, ઉપાડી જાઓ ને. મને કે કોણ બોલો? મેં કીધું સાંઈરામ દવે. મને કે તમે તો બ્રાહ્મણ છો ને? મેં કહા તે મને કે અગ્નિ સંસ્કાર કરી નાખો. વા દોસ્ત આવો જવાબ મને આપ, અગ્નિ સંસ્કાર કરી નાખો મને કે બ્રાહ્મણ છો તે. મેં કીધું ભાઈ લા એ તો અમે કરી જ નાખશું, પણ આ સગાવાલાને જાણ કરવા પડે ને. મને કે તમને નહીં પોગાય. મેં કે તાઈ હું કામ ટ્રાય કરસ તું કીધું. મારી પાસે એક જીભનું શસ્ત્ર રહ્યું છે, એ તો રહેવા દે. આ હા હા, પણ બ્રાહ્મણનું ભાણું કઠણ, વાણિયાનું નાણું કઠણ સાહેબ. આ હા, જૈન ધર્મ વિશે ખૂબ વાંચ્યું છે, ખૂબ નજીકથી મારા સાહેબો અને માસદીજીઓને મળ્યો છું અને આશીર્વાદ પણ એના ખૂબ લીધા છે. પણ જૈન ધર્મની ફિલોસોફી 2500 વર્ષથી ભલા માણસ એ ધર્મ એના નિયમોને બહુ ચુસ્તપણે પાલન કરે છે. એવો ધર્મ છે, ચંપલ ન પહેરે, વીજળી ન વાપરે. અને એટલે તમે જુઓ, 10 રૂપિયાની ગામડા ગામમાં ભેળ વેચવાવાળાને લખવું પડે કે જૈનની ભેળ મળશે. આ એના ધર્મની તાકાત છે. તમે જોયું બ્રાહ્મણની ભેળ મળશે? જોયું તો કેવી, કોઈ દી ન હોય સાહેબ. આહા, દવેન રગડો મળશે, પંડ્યાની ખીચડી મળશે, ન હોય સાહેબ.